ரத்னம் ஷட்ஜேதரவாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம். શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી આંક 362નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. અમે પૂર્ણ કામપણા વિશે લખ્યું હતું તે એવા આશયથી લખ્યું છે કે જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશવું છે તે પ્રમાણે શબ્દાદિ વ્યવહારિક પદાર્થને વિશેથી નિસ્પૃહપણું વર્તે છે, આત્મસુખે કરી પરિતૃપ્તપણું વર્તે છે, અન્ય સુખની જે ઈચ્છા નહીં થવી તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે એમ જે લખ્યું છે તે એવા આશયથી લખ્યું છે કે તેને મૃત્યુને માટે નિર્ભયપણું વર્તે છે. જેને એમ હોય તેને પછી અનિત્યપણા વિશે રહ્યા છે એમ કહીએ નહીં તો તે વાત સત્ય છે. ખરું આત્મભાન થાય છે તેને હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ અહમ પ્રત્યય બુદ્ધિ તે વિલય પામે છે. એવું જે આત્મભાન તે વારંવાર ઉજ્જવળપણે વર્ત્યા કરે છે, તથાપિ જેમ ઈચ્છીએ છીએ તેમ તો નહીં, અત્ર સમાધિ છે સમાધિરૂપ. પૂજ્ય સૌભાગભાઈ ઉપરના પત્રમાં પરમ કૃપાળુ દેવે પોતાની અંતરંગ દશાને વર્ણવાની સાથે પરમાર્થ માર્ગના અદ્ભુત રહસ્યો ખૂબ ખૂબ રીતે અહીંયા એના મર્મ એના ભેદ ખુલ્લા કર્યા છે. અગાઉ જે પત્રો લખેલ સૌભાગભાઈને એ પત્રમાં પરમ કૃપાળુદેવે બે વાત લખી હતી. એક વાત લખી હતી કે પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે. સર્વજ્ઞતાની આ વ્યાખ્યા કે જ્યાં પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે. અને બીજી વાત લખી હતી કે જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે એ અચરજની વાત છે. આ બંને વાક્યો લખ્યા પછી પ્રશ્ન થયો હશે પૂજ્ય સૌભાગભાઈને કે આનો આશય શું આ લખવાનો, આની પાછળનો ભેદ શું છે. તો પરમ કૃપાળુ દેવે એ વાતના ભેદને સમજાવ્યું છે કે સર્વપ્રથમ તો અન્ય સુખની જે ઈચ્છા નહીં થવી તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. જીવને જ્ઞાન થયું એનું લક્ષણ શું? કોઈને જ્ઞાન થયું, કોઈ એમ કે અમને જ્ઞાન થયું. ભાઈ, અમૂર્ત વસ્તુ હોય અરૂપી હોય એ લક્ષણથી પકડાય, એનું લક્ષણ તો હશે ને. જગતમાં કોઈ પણ પદાર્થ રૂપી કે અરૂપી એને લક્ષણ છે, એ લક્ષણથી એ વાતને એ વસ્તુને પકડી શકાય. જ્ઞાન થયું અને અધ્યાત્મ માર્ગની અંદર જ્ઞાન થયુંનો અર્થ જ આત્મજ્ઞાન થયું. અનાત્મ જ્ઞાન એ જ્ઞાનનો કોઈ પ્રકાર જ નથી, બધું અજ્ઞાન જ છે. 14 પૂર્વ સુધીનું જ્ઞાન પણ અજ્ઞાન છે. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમ અહીં. પરમ કૃપાળુદેવ આગમની સાક્ષીએ કહે છે કે જીવને જો જાણ્યો નહીં એટલે કે આત્મજ્ઞાન થયું નહીં તો નવ પૂર્વનો અભ્યાસ કર્યો હોય તો પણ તે આગમની સાક્ષીએ કહીએ છીએ અમે તમને કે એ અજ્ઞાન છે. તો જ્યારે જ્ઞાન થયું એટલે આત્મજ્ઞાન થયું, જીવને પોતાના સ્વરૂપનું ભાન થયું. હવે સ્વરૂપનું ભાન થયું ત્યારે એક સરસ મજાની જેટલા જેટલા પ્રમાણમાં આત્મજ્ઞાન એક પત્રમાં કૃપાળુદેવ લખે છે કે જેટલું જેટલું આત્મજ્ઞાન તેટલી તેટલી આત્મસમાધિ પ્રગટે. 579 જીવને શાંતિ અને સમાધિ પ્રગટે, ક્યારે પ્રગટે અને કેટલા પ્રમાણમાં પ્રગટે? એક તો ક્યારે પ્રગટે, તો કે જ્યારે આત્મજ્ઞાન પ્રગટે ત્યારે. કેટલી એને સમાધિને શાંતિ હોય? તો જેટલા પ્રમાણમાં આત્મજ્ઞાન પ્રગટ્યું હોય તેટલા પ્રમાણમાં. હવે અહીંયા પરિતૃપ્તપણું, પૂર્ણ કામપણું બતાવે છે કે જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશવું છે, એટલે જેટલા પ્રમાણમાં જ્ઞાન પ્રકાશ્યું છે, જેટલા પ્રમાણમાં, જે પ્રમાણમાં જ્ઞાનનું પ્રકાશવું છે તે પ્રમાણે શબ્દાદિ વ્યવહારિક પદાર્થને વિશેથી નિસ્પૃહ પણ વર્તે છે. જેટલા પ્રમાણમાં જ્ઞાન હોય તેટલા પ્રમાણમાં આ જીવને વિષયાદિ પદાર્થો પ્રત્યે નિસ્પૃહ પણ વર્તે. જો એમાં સ્પૃહા જાગતી હોય, જો એ તરફ વાસનાઓ દોડતી હોય, તો એ બતાવે છે કે જ્ઞાનનું પ્રકાશવું થયું નથી, જીવ ભ્રાંતિમાં છે, જીવ ભ્રાંતિમાં છે. આપણને જાણકારી ઘણી છે, એ જ્ઞાનનું પ્રકાશવું નથી. આપણને એમ થાય કે મેં આ સાંભળી લીધું, આ સાંભળ્યું, આને સાંભળ્યું, આ પંડિતને સાંભળ્યું, આ વાંચી લીધું, આ વાંચી લીધું, ઘણું આપણને જ્ઞાની કે છે, જાણકારી છે, એ જ્ઞાનનું પ્રકાશવું નથી. જ્ઞાનનું પ્રકાશવું એનું લક્ષણ કહીએ છીએ કે જેટલા પ્રમાણમાં જ્ઞાનનું પ્રકાશવું થાય તે પ્રમાણે શબ્દાદિક વ્યવહારિક પદાર્થને, શબ્દાદિ એટલે પાંચ વિષયના ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના પાંચ વિષયો, શબ્દાદિ શબ્દ રૂપ રસ ગંધ વર્ણ, એના પદાર્થને વિશેથી નિસ્પૃહ પણ વર્તે. જીવને એના પ્રત્યેથી નિસ્પૃહ પણ વર્તે. વૃત્તિમાં બદલ થાય, એની ભાવમાં બદલ થાય, પર પદાર્થો વિશેની એની આસક્તિના બંધન તૂટે, મોહ દ્રષ્ટિ તૂટે. આ જ્ઞાનનું લક્ષણ છે, આ સાથોસાથ ચાલે છે. જ્ઞાન થયું અને ઇન્દ્રિયના વિષયો છૂટ્યા નહીં, એમાં નિષ્પૃહ પણ ન આવ્યો, તો એ જ્ઞાન થયું નથી. અન્ય સુખની જે ઈચ્છા નહીં થવી, કેમકે આત્મસુખે કરી પરિતૃપ્તપણું વર્તે છે. ભાઈ જ્ઞાન થયું એનું લક્ષણ, તો કે આત્માનું જ્ઞાન થયું, તો આત્માનું જ્ઞાન થયું તો આત્માના બધા ગુણો અનુભવમાં આવે કે નહીં, કે એક જ આવે? તો સુખ ગુણ કોનો? જો આત્મજ્ઞાન થયું તો સુખ ગુણની અનુભૂતિ થાય. સુખ ગુણ એ આત્માનો ગુણ છે, પદાર્થમાં સુખ આપવાની ક્ષમતા નથી. સુખ ગુણ અનંત અને અવ્યાવાદ એવું સુખ એ ક્યાં રહેલું છે, કયા પદાર્થમાં છે, કઈ વસ્તુમાં છે, એનો મૂળ સ્ત્રોત ક્યાં? તો કે આત્મામાં. જો જ્ઞાન થયું હોય તો આત્મસુખે કરી પરિતૃપ્તપણું વર્તે. એને જેટલા પ્રમાણમાં જ્ઞાન થયું હોય તેટલા પ્રમાણમાં એને આવી તૃપ્તિ આત્મસુખે કરીને, કેમકે આત્માનું જ્ઞાન થયું એટલે આત્માના સુખનું પણ થયું. આત્માના એક ગુણનું જ્ઞાન થાય ને બાકીના ન થાય એવું બને? આત્મા અખંડ છે, આત્મા અભેદ છે. એટલે કંઈ મને આત્મામાં જ્ઞાન ગુણનું જ્ઞાન થયું અને બાકીના ગુણ બધા સુઈ ગયા? તો આ પદાર્થ છે એ અનંત ગુણોનો પિંડ છે, એક છે, અખંડ છે, અભેદ છે, એમાં કોઈ ભેદ કરી શકાય એમ નથી. તો જ્યારે આત્માનો અનુભવ થાય ત્યારે અંશથી પણ બધા ગુણોનો અનુભવ થાય. કૃપાળુ દેવે શબ્દ મૂક્યો, સર્વ ગુણાંશ તે સમ્યકત્વ, સર્વ ગુણાંશ તે સમ્યકત્વ. સંકિત જ્યારે જીવને થાય ત્યારે એ જીવને આત્માના અનંત ગુણો, એ બધા ગુણોનો અંશે પણ અનુભૂતિ થાય, વેદન થાય, સંવેદન થાય. તો એ જ્યારે સંવેદન થાય ત્યારે સુખ ગુણનું થાય કે નહીં? જ્યારે સાચા સુખનું સંવેદન થાય ત્યારે એ ભ્રાંતિગત સુખ પદાર્થનું છે એની ઈચ્છા રહે કે ટળે? આ એની કસોટી, ટેસ્ટિંગ, રિયલ ટેસ્ટ, જ્ઞાન થયું છે એનો ટેસ્ટ એને આત્મસુખે કરી પરિતૃપ્તપણું વર્તે છે. એને ખૂબ તૃપ્તિ થાય છે, પદાર્થના સુખથી થઈ નથી. પદાર્થનું સુખ અનંતવાર અનંત પદાર્થો આ જીવે ભોગવ્યા પણ સુખની અનુભૂતિ થઈ નહીં. પરિણામ એણે કાઢ્યું, સરવાળો એણે કર્યો, સમરી કરી બધું કર્યા પછી, એકાઉન્ટ્સ વગેરે બધું સર્વેયું કાઢ્યું, તો એમાં જવાબ શું આવ્યો? દુઃખ. સુખની પ્રાપ્તિ માટે જન્મ જન્મ સુધી ભમિત થયેલો જીવ અનેકવિધ પ્રકારના પુરુષાર્થ કર્યા પછી જ્યારે એણે સરવાળો કાઢ્યો ત્યારે કહ્યું કે સુખ તો મળ્યું નહીં. જે સ્વરૂપ સમજાવીના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. તો કે એને આ અનંત જન્મોના સરવાળાનું પરિણામ શું? દુઃખ. પામ્યો દુઃખ અનંત. સુખને લેવા માટે જીવે પ્રયત્ન કર્યો પણ પ્રાપ્તિ દુઃખની થઈ. જ્ઞાની કહે છે કે આત્મસુખે કરીને પરિતૃપ્તપણું વર્તે, એને અન્ય સુખની ઈચ્છા થાય નહીં. અને અન્ય સુખની જે ઈચ્છા નહીં થવી તે જ્ઞાનનું લક્ષણ છે. સમજી લઈએ, અન્ય સુખની ઈચ્છા નહીં થવી એ જ્ઞાનનું લક્ષણ છે. પણ આટલું બધું છે ને, તમને કાંઈ ઈચ્છા નથી થતી, ના મને કાંઈ નથી થતી, જ્ઞાનનું લક્ષણ છે. આ સાચું અંદરથી કોઈ પણ જાતની સ્પૃહા ન આવે એટલે સત્પુરુષની ઓળખાણમાં એક લક્ષણ આપ્યું છે, અંતરંગ સ્પૃહા જેને નથી એવી જેની ગુપ્ત આચરણા છે. સત્પુરુષ જેને નિસ્દિન આત્માનો ઉપયોગ છે, સાંભળવામાં નથી, વાંચ્યામાં નથી, છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે, અને અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. અરે, એનું વર્તન, એની આચરણા જ એવી છે. અંતરંગ કોઈ સ્પૃહા જગતના કોઈ પદાર્થો પ્રત્યે લેશ માત્ર પણ નથી. કેમ? એને પાંચે ઇન્દ્રિયો નથી. સત્પુરુષને પાંચે ઇન્દ્રિયો છે. તો સંસારી જીવને પાંચે ઇન્દ્રિયના બધા જ વિષયો છે અને વિષયો પ્રત્યે વૃત્તિ દોડે છે, તો આને કેમ શાંતિ છે? આને કેમ ઈચ્છા નથી? ઇન્દ્રિય સુખના ઈચ્છ્યા એની સદાને માટે સમાપ્ત થઈ ગઈ છે. કારણ કે એ પાછળ જેની સત્તાથી આ સુખ ભોગવતો તે આત્મસત્તા, એનું ભાન થયું, એની તૃપ્તિનું ભાન થતાં મૂળ સુખ તરફ દ્રષ્ટિ જતાં આ ઇન્દ્રિયોનું જે વિનાશી સુખ, જે અનિત્ય સુખ, એના તરફથી દ્રષ્ટિ હટી ગઈ. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી જેથી નડ્યો દે, હવે દ્રષ્ટિ થઈ આત્મમાં ગયો દેહથી ને. હવે રાગ હતો, ને હતો, સ્નેહ હતો, એ દેહથી ચાલ્યો ગયો, કારણ કે હવે દ્રષ્ટિ આત્મામાં ગઈ. શું પરિણામ થાય, શું બદલ થાય? આત્મજ્ઞાન થતાં એને પરિતૃપ્તપણું વર્તે અને અન્ય સુખની ઈચ્છા સમાપ્ત થાય. આવું આત્મજ્ઞાનનું લક્ષણ છે. અન્ય સુખની ઈચ્છા નહીં થવી તે જ્ઞાનનું લક્ષણ છે. એવા આશયથી અમે લખ્યું હતું કે જ્યાં પૂર્ણકામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે, જ્યાં પૂર્ણકામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે. જ્ઞાની પોતાના જીવનમાં જ કૃતકૃત્ય થઈ જાય છે. જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે. એમ જે લખ્યું છે તે એવા આશયથી લખ્યું છે કે તેને મૃત્યુને માટે નિર્ભયપણું વર્તે છે. જેને એમ હોય તેને પછી અનિત્યપણા વિશે રહ્યા છે એમ કહીએ નહીં તો તે વાત સત્ય છે. અમે જ્ઞાનીએ જીવનમાં અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કર્યું. સાહેબ, અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કર્યું એટલે જ્ઞાની અમર થઈ ગયા? જ્ઞાનીનો દેહ મરે નહીં એવું થાય? અન્ય જગ્યા એવી છે, શાશ્વત દેહ કરવો, અમર દેહ કરવો, દિવ્ય દેહ કરવો, દેહ કોઈ દી જાય નહીં, આ બધું છે. પણ આપણે એ બધી વાતને અત્યારે છોડી દઈએ, એ બધા તાત્વિક ભેદ છે. અહીંયા તો સિદ્ધાંત નિશ્ચિત છે કે જે પૂદગલ પરમાણુ છે એ જે ભેળા થયા છે એનો વિખરાય છૂટકો છે. સડવું પડવું આ તો સ્વભાવનો મૂળભૂત સ્વભાવ છે, પછી તમને ગમે કે ન ગમે. તમે કહો ના આ દેહને તો નહીં મરવા દઉં, તો એ વ્યવસ્થા તારા હાથની નથી, એ તો દ્રવ્યની વ્યવસ્થા છે, વિશ્વની વ્યવસ્થા છે, લોકની વ્યવસ્થા છે. વેધર યુ લાઈક ઓર નોટ, વેધર યુ એગ્રી ઓર નોટ, કોણ તારી સંમતિની કોણ પરવા કરે છે? તને પૂછીને કઈ મૃત્યુ આવતું નથી. માટે સનાતન દેહ, દિવ્ય દેહ એ કોઈ કલ્પના જૈન દર્શનમાં છે જ નહીં, અને હોઈ શકે નહીં, વસ્તુના સ્વભાવથી ન હોઈ શકે. ત્યાં દોષ છે, તત્વનો સમજણનો દોષ છે. કોઈ અમર શરીર કહ્યું એટલે અમર પણ હોઈ શકે? જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે. સાહેબ તમે લખ્યું જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે, 360 પત્રનો આ ઉત્તર છે. જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે એ અચરજની વાત છે. તો ક્ષણિકપણું છે એ તો ક્ષણિકપણું છે, જ્ઞાની હોય તો એ ક્ષણિકપણું છે અને અજ્ઞાની હોય તો એ ક્ષણિકપણું છે. તો આશય શું છે તમારો આ લખવાનો? સૌભાગભાઈ પૂછ્યું હશે કે આમ તમે કેમ લખ્યો. કૃપાળુ દેવ આશય બતાવે છે કે તે એવા આશયથી લખ્યું છે કે જ્ઞાનીને મૃત્યુને માટે નિર્ભયપણું વર્તે છે. એ મૃત્યુનો એને ભય નથી, એને એ બ્રેક નથી લાગતો જીવનની યાત્રાનો. જેને એમ હોય તેને પછી અનિત્યતાપણા વિશે રહ્યા છે એમ કહીએ નહીં તો તે સ્વાદ સત્ય છે. હવે એ અનિત્યપણા વિશે રહ્યા નથી. જ્ઞાનીનો સમગ્ર પુરુષાર્થ, એની સમગ્ર ચર્યા એ અનિત્યપણા ઉપર છે કે નિત્યપણા ઉપર છે? જ્ઞાનીની સાધનાનું કેન્દ્ર અનિત્ય કે નિત્ય? એ દેહની સાધના કરે, આપણે કર્યો કમરના દુખાવા માટે યોગ કરીએ, આપણે કરીએ અને પાછું એને અધ્યાત્મમાં ખપાવીએ કે હમણાં મેં યોગા શરૂ કર્યા છે, કાં ઓલો દુખાવો છે ને પછી ગરદનનો વયો જાય. બેવકૂફ, તું અનિત્યની ઉપાસના કરવા જાય ધર્મના નામે? શું માઇન્ડું જ તે. જ્ઞાની કેની ઉપાસના કરે? નિત્યપણાની. ક્ષણિક જીવિતવ્યમાં પણ જ્ઞાની, પછી જ્યારે જ્ઞાનીને જ્ઞાન થાય, એ જ્ઞાન થયા પછી કયા તત્વની આરાધના કરે? દેહની કે આત્માની? શરીરની નહીં ને. પછી શરીરને વિશે, શરીરના અંતને વિશે, શરીરના વિનાશને વિશે, શરીરના મૃત્યુને વિશે જ્ઞાનીને ભય હોય કે હું રાખું સાચવું? આપણે બોલીએ વ્યવહારથી કે આમ કરીએ તો 5 વર્ષ વધુ જીવાય, એવું બને? 5 વર્ષ વધુ ખેંચે, 2 વર્ષ ખેંચાઈ જાય ને એમ. શેના ખેંચાય? 2 પળ નથી ખેંચાતી. ભગવાન મહાવીર સર્વજ્ઞ કહે છે કે રહેવા દે ઇન્દ્રને, કે રોકાવાય નહીં. આયુની જે ક્ષણ નિર્ધારિત થઈ છે એમાં હે ઇન્દ્ર મહારાજા, 1 પળનું પણ આયુષ્ય એની વધઘટ થઈ શકતી નથી. ચરમ શરીરી આત્માઓના આયુષ્યમાં 1 સમયનો પણ ફેરફાર શક્ય નથી. ચરમ શરીરી તો આ જીવ કયા વિચારે કરીને આ શરીરને અમર કરી શકશે? તો જ્ઞાનીની બીજું લક્ષણ ત્યાં બતાવ્યું છે, પેલામાં જ્ઞાનનું લક્ષણ બતાવ્યું, અહીંયા જ્ઞાનીનું લક્ષણ બતાવ્યું કે જેવો જ્ઞાન થયું એવો જ્ઞાની એ હવે અનિત્યતામાંથી નિત્યતામાં આવી ગયો. જીવન અનિત્ય કે નિત્ય, વિનાશી કે અવિનાશી, હું કોણ, નિત્ય કે અનિત્ય, ક્ષણભંગુર કે શાશ્વત, સિદ્ધ વિચાર કરે કે હવે મારે મારું હિત કરવું છે તો કોનું કરવું છે, મારે મારું કલ્યાણ કરવું છે કોનું કરવું છે, મારે મારા સુખની સાધના કરવી છે કેના સુખની કરવી છે, મારે મારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવું છે કેનું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવું છે, આત્માનું સ્વાસ્થ્ય કે શરીરનું સ્વાસ્થ્ય. સ્વસ્થ શરીર એ ગમે એટલું હશે પણ એની સ્વસ્થતા તો એની સાથે એ પરમાણુની સાથે ચાલી જાય છે, પછી એની સ્વસ્થતા ભેગી આવે ખરી. પણ જેને આત્માનું સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું છે તેને આરોગ્ય બોહી લાભમ સમાહી વર ઉત્તમમ દિંતુ ચોવીસ અંપી જીણવાળા લોગ સૂત્રમાં કહી, હે ચોવીસ તીર્થંકર ભગવાન, કીર્તિએ વંદ્ય મૈયા જે લોગસ ઉત્તમ સીધા, અમે તો તારી કીર્તિ કરી, વંદન કર્યું, સ્તવના કરી, ભજના કરી, પૂજા કરી, માગું કઈ એને બદલામાં? કીર્તિએ વંદ્ય મૈયા જે લોગસ ઉત્તમ સીધા, અને તમે તો જગતની અંદર ઉત્તમમાં ઉત્તમ કહેવાઓ છો તીર્થંકર, તો માગું આરોગ્ય બોહી લાભમ સમાહી વર ઉત્તમમ બિંતુ, એ પ્રભુ મને મારા આત્માનું આરોગ્ય બોધિ અને સમાધિ આપજે. બોલો ચોવીસ તીર્થંકર પાસે શું માંગ્યું? આરોગ્ય બોહી લાભમ. જ્ઞાનીઓ કે છે, ઓહો આ જીવે કીધું કે પ્રભુ કદાચ મને આ ભવની અંદર મુક્તિ ન મળે તો આરોગ્ય તો આપજે, આ આત્માનું આરોગ્ય બગડ્યું છે, રાગ દ્વેષ કસાય વિષયના એને એટલા બધા સડા લાગ્યા છે, એટલો બધો મેલ લાગ્યો છે, એટલો બધો કચરો ઘૂસી ગયો છે, મારા આત્માને નિર્મળ બનાવો પ્રભુ, સ્વચ્છ બનાવો. શરીરમાં મળ છે એ જેમ અસ્વાસ્થ્યની નિશાની છે, એમ આત્મામાં આ બધા વિષય કસાયના મળ છે, એનાથી રહિત આ આત્માને મારે નિર્મળ કરવો છે. એ જ એને આવરણનું કારણ બને છે, એ છે ત્યાં સુધી કર્મ આવવાના જ છે, કેમ કે પૂતગલની જાતને આ અનુકૂળ પડે છે, જ્યાં મળ છે અહીંયા કર્મ ક્યાં આવીને કારમણ વર્ગણા ક્યાં ચોંટશે? તો કે જ્યાં કસાઈની ચિકાસ છે ત્યાં, જ્યાં જેનું ઘર સ્વચ્છ છે અહીંયા રજ ચોંટશે, પણ જ્યાં ચારે બાજુ ધાબા પડ્યા છે કાંઈ ઠેકાણું નથી એના ઘરમાં તો કચરો ગમે ત્યાંથી આવીને પણ એને રહેવાનું ઠેકાણું મળે છે. બહુ સારું છે, અહીંયા તો આવકારે છે. આત્માના આરોગ્ય માંગે છે. આરોગ્ય બોહી લાભમ સમાઈ વરમ ઉત્તમમ દિંતુ. તો પ્રભુ મને બીજું કંઈ ન થતો, આત્માનું આરોગ્ય આપજે. આરોગ્ય એટલે આ મારા જીવનની અંદર સ્વચ્છતા એવી તો ઉજ્જવળ કરી દેજે કે જેથી કરીને વિષય કસાયના મેલ અહીંયા લાગે નહીં, અને લાગે તો ચોંટી જાય, ચોંટે નહીં. ભીનું હોય ત્યાં સુધી લાગે, પણ ભીનાશ વહી જાય પછી ખંખેરી નાખવાનું. આવું આરોગ્ય આપજે. આવું આરોગ્ય જન્મો જન્મ એની તથા ભવ્યતા પ્રાપ્ત થાય જીવને, અને પરિપક્વ થાય, અને જ્યારે પરિપક્વ થાય ત્યારે ચક્રવર્તીના ભાવમાં પણ કપડાં ખંખેરીને નીકળી પડે. છ ખંડનો અધિપતિ એ સંયમના માર્ગે જતો હશે તો કેવી રીતે જતો હશે? છ ખંડનો અધિપતિ એ સંયમના માર્ગે જાય. કરપાત્ર ભિક્ષા, ભિક્ષા માટેનું કરપાત્ર આવો બની ગયો છ ખંડનો ચક્રવર્તી. 96,000 રાણી જેની છે, 1,00,000 સુભટો જેના છે, દુનિયાની અંદર ધરતીનો કોઈ છેડો નથી જ્યાં સૂર્ય અસ્ત ન થાય ત્યાં સુધીનું એનું સામ્રાજ્ય એની આણ વર્તે છે. આવો અધિપતિ ક્ષણ માત્રમાં એ બધું છોડી અને સંયમના માર્ગે ચાલ્યો જાય છે. જ્ઞાની પુરુષ લખે છે કે તે સમયે એ જે સંયમ ધારણ કરે છે અને સંસાર છોડે છે તો કેવી રીતે છોડે છે? તો કે તડકામાં કપડું સૂકવ્યું હોય અને એમાં રેતીના કણ ક્યાંક બેઠા હોય, પણ કપડું જેવું ખંખેરી નાખે એમ આખો સંસાર ખંખેરી નાખે, ચક્રવર્તીપણાનો સંસાર ખંખેરી નાખે. ખ્યાલ આવે છે શું સંસાર એનો, કેવું એનું એટેચમેન્ટ હશે એનું? કાંઈ જ નહીં. મૃગાપુત્ર શાલીભદ્ર, ધન્ના,
આ બધા લોકોએ જ્યારે દીક્ષા લીધી છે અને આચાર્યોએ એના વર્ણન કર્યા છે, કેવી રીતે નીકળ્યા કે આ આજ સુધી બધું રાજપાટની અંદર રાજયુવાનની જેમ રાજમહેલમાં રહેતા હોય પણ નીકળે એટલે જાણે કાંઈ નથી, કપડું ખંખેરે એમ સંસાર ખંખેરે અને આવેલા જાય, જાણે કશું જ પોતાનું કોઈ કાળે નહોતું, આજનું નહીં, એ સંસારને એવી રીતે છોડે જાણે ત્રણેય કાળમાં આ સંસાર સાથે એનો સંબંધ નહોતો, આવી રીતે ચાલ્યા જાય. આ એનું આરોગ્ય આત્માનું કેવું, આ એની તથા ભવ્યતા કેવી. આવો વૈરાગ્યનો પરિપાક જીવનમાં જન્મોજન્મની અધ્યાત્મની સાધનામાં થતો રહે છે. આને આપણે કહ્યું છે તથા ભવ્યતા, પાંચ સમવાયની અંદર કહ્યું છે તથા ભવ્યતા. જીવે આ વૈરાગ્યની સાધના કરીને આત્માના આરોગ્યને સ્વસ્થ બનાવવું જોઈએ અને તો પછી ક્યાંય એવો સંયોગ થાય ત્યારે આ બધા સમવાયની પૂર્તિ થાય. અને પુરુષાર્થ એવો છે કે ઘડીના છઠ્ઠા ભાગની અંદર એ સંસારથી એનો પરિમિત થઈ જાય, એનો સંસાર પર્યાપ્ત થઈ જાય. પણ એને આ આરોગ્યની પ્રાપ્તિ કરવી જોઈએ. અધ્યાત્મનું અધિષ્ઠાન આ વૈરાગ્ય અને ઉપશમ છે. આ વૈરાગ્ય ગ્રહ કુટુંબ આદિ પ્રત્યેનો જે પોતાનો અહમપણાનો ભાવ છે તે, અને એની પ્રાપ્તિ અપ્રાપ્તિ વિશે જે સંકલેશના પરિણામ છે તે, એ નીકળી જવા તે ઉપશમ છે. અને પેલો ભાવ ટળી જવો, અહમભાવ, તે વૈરાગ્ય છે. આવી વૈરાગ્ય અને ઉપશમની સાધના જન્મો જન્મ થતી રહે, ઉત્કૃષ્ટપણામાં થતી રહે તો જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે. એને જીવનમાં નિત્યપણું થઈ ગયું. જ્યારે સંકિત આવે તો કોઈ પણ તીર્થંકરના કે કોઈ પણ જ્ઞાની પુરુષના ભાવની ગણતરી ક્યાંથી શરૂ કરવી, બરાબર છે ને? કે જ્યારથી એને જ્ઞાન થયું, આત્મા જાણ્યો, પછી એનું જીવન કેવું, એ આત્માની પૂર્ણતાનું જીવન, આત્માની મુક્તિનું જીવન, આત્માના સ્વાતંત્ર્યનું જીવન. પછી શરીર કેટલા આવે છે ને કેટલા જાય છે એની સાથે શું સંબંધ છે? એ શરીર તો તિર્યંચનું આવે અને એ શરીર નારકીનું આવે, ભલે ને આવે, બાદ છે કઈ? જો ભાવ આરોગ્ય હોય તો. ખૂબ સમજવાની વાત છે, શું કરવાનું છે. જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે અને નિત્યપણું પ્રાપ્ત કરે છે એટલે જીવનની કન્ટિન્યુટી જે છે, આ આત્માનું જીવન તો અનંત અને સનાતન છે, શાશ્વત છે, એની કન્ટિન્યુટીમાં બ્રેક છે. અજ્ઞાની ના બ્રેક એટલે હાઈ, હું ગયો, પતી ગયો, મૃત્યુનો ભય છે અજ્ઞાનીને. આ મૃત્યુનો ભય એને થયું કે હું કપાઈ ગયો, મરી ગયો, પણ તું સંસારમાંથી ક્યાંય નથી ગયો, તું કાંઈ ભાઈ ચિંતા કરમાં, તું સંસારમાંથી ક્યાંય ગયો નથી, ક્યાંય જઈ શકીશ નહીં. જ્ઞાનીને આ બ્રેક જે આવે છે મૃત્યુનો, એને બ્રેક લાગતો નથી, એને ખંડ પડતો નથી. હવે એ આત્મતત્વની ઉપાસનામાં એની વાત અખંડની છે. એ અમરતાનો પૂજારી છે, એ અખંડ અને અભેદનો પૂજારી છે. એટલે એણે આવા ક્ષણિક જીવિતવ્યમાં પણ નિત્યપણું પ્રાપ્ત કર્યું. એટલે એ પ્રાપ્ત કરતા કરતા, સાધના કરતા કરતા જ્ઞાનીને એમ થાય કે શરીર પડી જશે તો ભલે પડી જાય, એ આવ્યા કરશે, કર્મ હશે તો આવશે, નહીં હોય તો નહીં આવે, નહીં આવે તો હરખસોખ છે, એને જોઈ છે નથી જોઈતું, પણ છે એનો એને કોઈ રંજશોખ નથી. એ પોતાની સાધનામાં આગળ વધે છે. એટલે કદાચ આ શરીર દેહ તૂટી જાય, છૂટી જાય, પડી જાય તો સાધના અટકતી નથી, કેમ કે હવે એને નિત્યપણું પ્રાપ્ત કર્યું છે. એને ક્યાં અનિત્યપણું પ્રાપ્ત કર્યું છે? આપણને એમ થશે કે આ તટી જાય તો પછી આ રખડી રહેશે બધા, આ મારા આયુરા અધૂરા રહેશે, આ કીધી પૂરું થશે, આ હિસાબનું કોણ જોશે, આ પ્રોપર્ટી કોણ સંભાળશે, આ પાછળથી કજિયા થશે, કંકાસ થશે, રેવા દે કંકાસ, તો તું અત્યારે કરશ, કાંઈ નહીં થાય હો. આનું કારણ છે કે આપણે દેહમાં નિત્યપણું કર્યું છે અને દેહ છટી જાય છે, એટલે આપણું દેહનું નિત્યપણું ઊભું છે. એટલે બધા ક્લેશ સંકલેશ આ બધા હર્ષોકના પરિણામ ઉભા છે ને આપણે આવ્યા જાય છે.
જ્ઞાનીએ તો ત્યાં નિત્યપણું પ્રાપ્ત કરી લીધું છે. કૃપાળુ દેવે આવા જ્ઞાનીની સાધના માટે
એકાકી વિચરે તો વળી સ્મશાનમાં વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
આ એકાકી જંગલમાં જાય છે, પહાડોમાં વિચરે છે, વાઘસિંહના સંયોગમાં રહે છે. ઘાતકીમાં ઘાતકી પશુ છે, તિર્યંકની સૃષ્ટિમાં વાઘ અને સિંહ આ ઘાતકી, એના સંયોગમાં રહીને અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા. પોતે પોતાના ધ્યાનના આસનમાં અડોલ છે, ડગતો નથી, મન વચન કાયાના યોગોની સ્થિરતા છે અને સાથોસાથ મનમાં નહીં ક્ષોભતા, અંદરમાં પણ જરાય રૂવાણું ફરકતું નથી. કયા ભાવમાં છે? અક્ષોભ નથી. અક્ષોભતા ભાવનું રહસ્ય શું? તો કે પરમ મિત્રનો જાણે પામ્યા. આ મિત્ર આ ઘરના છોડીને આવ્યો, ભાઈબંધી છોડીને આવ્યો, પાડોશી છોડીને આવ્યો, હારે ભણતા હતા નિશાળના ગોઠિયા છોડીને આવ્યો, અહીંયા કોઈ ભાઈબંધ ન દેખાણું અને અહીંયા વાઘને સિંહના સંયોગમાં આવ્યો અને એમ થાય છે કે પરમ મિત્રનો જાણે પામ્યા યોગ. જો શું કરશે? કદાચ બહુ બહુ તો આ શરીરનું ભક્ષણ કરશે. તો શરીરની પ્રીતિ તો જેને છોડી દીધી છે, તો જે નથી જોયું એ કોઈ લઈ જતું હોય તો આપણા ઉપર તો મોટો ઉપકાર કરશે. મિત્ર બનાવી દીધા, જાણે પામ્યા યોગ. ક્ષોભ નથી. સાચી વાત એ છે, જીવિતવ્યમાં મૃત્યુ માટેનો કોઈ ક્ષોભ નથી. શરીર છૂટી જવાનો, દેહ પડી જવાનો કોઈ ક્ષોભ નથી. વિચાર કરીએ 60ની ઉંમર થઈ જાય પછી એક એક પળે દેહ છૂટી જવાનો વિચાર કેટલો જાગૃત છે, કોન્શિયસલી ઓર અનકોન્શિયસલી. જરા કોકવાર પરિણામોનું નિરીક્ષણ કરવું તો જ પકડાશે કે આપણી બધી જ પ્રવૃત્તિની અંદર કઈ વસ્તુમાં આપણે સજાગ છીએ. અંદર સતત જાગૃત છીએ, સતત એક સમય પણ પોતાના હાઈ મને કઈ થઈ જશે તો, હાઈલો જઈશ ને કંઈક પડી જઈશ તો, અંતરિયાળ કંઈક થશે તો, ફલાણું થશે તો, ઢીકણું થશે તો, હવાર નહીં પડે તો, રાત્રે આમ થશે તો, ક્યાંક જશો તો આમ થશે તો, સતત 60 પછી. અને જેને એકવાર એટેક આવી ગયો છે એને મોત એક એક સમયે સમયે દેખાય છે. આ જ્ઞાની કહે છે કે સમયનું મૂર્ખને ભાન નથી, પણ જો કોઈ જ્ઞાની હોય તો કહી દે કે આના એ સિવાય એની કોઈ પરિણતિ નથી. ક્યારેય શરીરના ભયથી રહિત થયો નથી. બોલે આપણને કઈ નહીં, ખોટો હાવ. સાધના કરો, સાધના કરો. આત્માની સાધનામાં, ચૈતન્યની સાધનામાં દેહનું ભાન ભૂલાય, આ ક્ષોભ વયો જવો જોઈએ. ક્ષોભ નહીં, આ નિશ્ચિત છે. આ પૂદગલ પરમાણુને જ્યારે વિખરાવવું હશે ત્યારે વિખરાશે, એ કોઈ મારા વશની વાત નથી. હા, એટલું ખરું કે હવે મને ખબર પડી ગઈ કે આ ગમે ત્યારે જાય. હવે મને એટલી ખબર પડી કે આ એટ એની મોમેન્ટ ઇટ કેન ગો. તો ડાપણ શું કરવાનું? કે એક કઈ આરંભ સમારંભના પથારા નહીં કરવાના અને બધું હંકેલી લેવાનું. તો ડાપણ એને કહેવાય. આ કરતો જાય, ભય રાખતો જાય અને પાછું આયોજન કરતો જાય. ખિસ્સામાં ગોળી રાખી, તારી ગોળી ખિસ્સામાં જ રહેશે, ઈ જ જશે. પછી ઓલો અંદર કાઢશે ત્યારે કે ભાઈ ને ખિસ્સામાંથી એની ગોળી તો કાઢી નાખો, અંદર નાખવો છે હવે. ખૂબ આ બધી, એટલી બધી આપણી નબળાઈઓ માનસિક
વિચાર છે, પણ વિચાર હજી જીવનમાં સ્થિર થતો નથી. અધ્યાત્મનો વિચાર છે, રુચિ છે, સ્થિર થતો નથી. એટલે આ ભય છે, આ ક્ષોભ છે, અને ક્ષોભ એટલો બધો સૂક્ષ્મ છે કે આવા જીવનની અંદર જેને એક વ્યાધિ આવ્યા પછી એને સમયે સમયે મૃત્યુનો ભય સતત રહ્યા કરે કે મને કંઈ થશે તો, આમ થઈ જશે તો, આમ થઈ જશે તો. એ વારંવાર એ બોલે, વ્યક્ત થાય ન વ્યક્ત થાય એની ચિંતા નહીં, પણ સતત અંદર સતત જાગૃત હોય. પરિણતિ એના આધાર ઉપર જ હોય. આવી ક્ષોભ અવસ્થા આપણી છે. અડોલ આસનને મનમાં નહીં ક્ષોભતા, આ શબ્દ તો સમજવો પડશે કે આવા એકાકીપણાની અંદર જે છે, કોઈ સાથે નથી, સ્વજન નથી, પરિજન નથી, કોઈ મેડિકલ આસિસ્ટન્ટ નથી, કોઈ ફેમિલી ડોક્ટર નથી, કોઈ નજીકમાં હોસ્પિટલ નથી, કોઈના મોબાઈલ નંબર પોતે રાખ્યા નથી. આ રાખ્યો હાલતા, મારે ગમે ત્યારે જરૂર પડે તો તારી પાસે નંબર જ છે, ઓલો હોય કે ન હોય એનું નક્કી કરું. બહુ મુશ્કેલી છે ક્ષોભ. અને જેમ જેમ આ ભીતિ વધારે છે એમ આપણું આયોજનના માપ બધા વધતા જાય છે. ભીતિ વધે એમ આ બધા આયોજન પ્રસરે છે. જ્ઞાની કહે છે, ભાઈ અમે કહીએ છીએ કે જ્ઞાનીઓએ તો જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કર્યું છે, ક્ષોભ વિનાનું જીવન થયું છે. હવે એને અમે એમ કહીએ કે જેને મૃત્યુને માટે નિર્ભયપણું છે, જેને એમ હોય તેને અનિત્યપણા વિશે રહ્યા છે એમ કહેવાય નહીં. માટે જીવિતવ્ય ક્ષણિક હોવા છતાં એ ક્ષણિક જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે. એનો દેહ નથી છૂટી ગયો, એના દેહની અવસ્થા નથી બદલાઈ ગઈ. આ બધું બરોબર છે. સમજવાનો આશય કૃપાળુ દેવ સમજાવે છે કે અમે કહીએ છીએ કે ઓહો આ જ્ઞાનીઓએ તો નિત્યપણું પ્રાપ્ત કર્યું, એને નિર્ભયપણું વર્તે છે મૃત્યુને માટે. હવે એની સાધના આરાધના એનો બધો જ ઉપક્રમ આત્મ પ્રત્યય હોય કે શરીર પ્રત્યય હોય, આત્મ પ્રત્યય. આપણે તો હજી મરવાના છીએ, ક્યારે મરશું ખબર નથી, છતાં છેલ્લે સુધીનો આપો ઉપક્રમ શરીર પ્રત્યય હોય કે આત્મ પ્રત્યય હોય. વિટામિન લ્યો, દવા લ્યો, કંઈક ખજૂર ખાઓ, કંઈક બદામ ખાઓ, કંઈક અડદિયા ખાઓ, આ બસ આ ઉપક્રમ કયો છે? શરીર પ્રત્યય છે કે આત્મ પ્રત્યય છે? ભાઈ ઉંમર થઈ છે, ગમે ત્યારે જાય તો પછી આત્મ પ્રત્યય ઔષધ લીધા સવારના પોરમાં? તો કે આત્મ પ્રત્યય તો કંઈ થતું નથી હો મારાથી. સાચો આપણને કહે કે કંઈ થતું સારું, ભગવાન ભગવાન બીજું શું, અનંત કાળ ગયો અને કાળનો ક્યાં તૂટો હતો, અને શરીરનો પણ કઈ તૂટો નથી. મફતમાં મળે, કૃપાળુ દેવે કીધું ને કે ઘી તો કોક ભરી આપે કે ન આપે, પણ છાસ તો હું ભરી દે ગામડામાં, કે છાસ જોઈથી લેતો જા, છાસ તો હું મળશે, શરીર તો મળશે જ. આ પૂદગલ પરમાણુ એટલા બધા પેડા છે કે જેટલા શરીર કરવા હોય એટલા કરજો, કોઈ દી ખૂટશે. આત્મભાન, ખરું આત્મભાન થાય છે તેને જો હવે આ સમજાવે છે. જ્ઞાની અને જ્ઞાન, ખરું આત્મભાન થાય છે તેને હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ અહમ પ્રત્યય બુદ્ધિ તે વિલય પામે છે. ખરું આત્મભાન, ખરું શબ્દ મૂકવો પડ્યો, નહીં તો આત્મભાન એટલે આત્મભાન, આત્મભાન એટલે. પણ આ જીવને આત્મભાન છે કે શરીરનું ભાન છે એ હજી એને ખબર નથી. અને સામાન્ય આ જ વાત છે, આપણને ગમે કે ન ગમે, ગમે તેવા જ્ઞાની હોય તો આપણે પૂછીએ શરીર કેમ રહે છે, કેમ છો? બધું બરોબર છે, તબિયત તો સારી છે ને, પણ તબિયતને ધોઈ પીવી છે? તબિયત સારી છે પણ અંદર આત્મો અંદર અશાંત છે, એનું શું કરવું? અને માની લઈએ કે પાછા જ્ઞાની છે, એટલે કૃપાળુદેવને મૂકવું પડ્યું ખરું, અને એટલે આત્મસિદ્ધિની અંદર ગાથા મૂકવી પડી.
આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન.
કહેવાતા આત્મજ્ઞાનીઓ પણ આત્મભ્રાંતિમાં જ છે, એને શરીરની જ ચિંતા છે, એને મળનારા અને એને વંદન કરનારા એના શરીરની જ ચિંતા કરે છે. રોગ કયો છે? ગુરુને નમસ્કાર કરવા છે તો સૂત્રમાં કહે છે, ઈચ્છામિ ખમાસણ ઇચ્છકાર સુહરાય સુદેવસી સુખ તપ શરીર નિરાબાદ. તપ કરો છો ને, શરીર એવું છે ને નિરાબાદ. સુખ સંયમ યાત્રા નિર્વહો છોજી. હે ગુરુ મહારાજ, તમારી સંયમની યાત્રા સુખરૂપ ચાલે છે કે નહીં? કેના કુશળ પૂછ્યા? સંયમ યાત્રાના પૂછ્યા. સ્વામી સાતા છે જી. કઈ સાતા? તમારા સ્વભાવની સાતામાં આપ મરતો છો. જકજોર કરી દે. સૂત્રોની અંદર પણ આવી ગહનતા જૈન દર્શનમાં મૂકી છે, પણ અહીંયા તો પૂછવાનું બરોબર છે, શરીરથી શરૂ કરવાનું. પણ અહીંયા કહે છે ખરું, આત્મભ્રાંતિ જેવો કોઈ રોગ નથી. પોતાને આત્મજ્ઞાની માને, પોતાને આત્મજ્ઞાની માને, અને લક્ષ્ય આયોજન વ્યવસ્થા બધી શરીર લક્ષી હોય, એની ને એના અનુયાયીઓ બધા, એને પણ આ જ હોય. પણ તારો ગુરુ તો તારા કરતા ઊંચો છે, એને કે તો આત્મામાં રમણતા વાળો છે, તો એની આટલી બધી ચિંતા શું કરે છે કે પવન આમ થઈ ગયું, ઠંડી આમ થઈ ગયું, ને વરસાદ આમ પડ્યો છે, ને ફલાણું આમ છે એટલે આમ જોશે ને તેમ જોશે, ને મહિંડા છો કરવા પડે. કયો ઉપક્રમ લેવાનો છે અત્યારે? શું કરવાનું છું છે? સુખ સિલિયાપણું સાતા સિલિયાપણું એટલું બધું જીવનમાં પ્રવેશી ગયું છે, દેહાધ્યાસ ટળવો બહુ આકરો છે. આત્મભ્રાંતિનો સામે પ્રતિપક્ષી જો કોઈ હોય તો દેહાધ્યાસ છે. આત્મભ્રાંતિ રોગ છે, દેહાધ્યાસ છે રોગ છે. આત્મસિદ્ધિમાં કૃપાળુદેવે કહ્યું કે છૂટે દેહાધ્યાસ, તો નહીં કરતા તું નહીં કરવો, નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મનો, આખા વિતરાગ દર્શનના ધર્મનો મર્મ તો એ જ છે કે તારો દેહાધ્યાસ છૂટે. દેહાધ્યાસ છૂટતો નથી અને જીવ આત્મભ્રાંતિની અંદર ભમાઈને આગળ વધતો જાય તો એના જેવો કોઈ રોગ નથી. એને હવે આ રોગનું ઔષધ ક્યાં લેવા જવું? શરીરનું તો તરત કહીએ કે આ દવા લઉં, આ લાવી દઉં, આ દઉં, તે દઉં, પણ આ આત્મભ્રાંતિથી પીડાય છે એનું શું કરવું? સદગુરુ વૈદ્ય સુજાણ, કોઈ એવો પરમ દ્રષ્ટા જ્ઞાની પુરુષો એ જ જાણે કે આ ભ્રાંતિમાં છો તું, તું ભ્રાંતિમાં છું. ખરું આત્મભાન થાય છે, કૃપાળુદેવ શબ્દ મૂકે છે, ખરું આત્મભાન થાય છે તેને હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થાય છે. અન્ય ભાવનો હું અકર્તા છું, અકર્તા ખરો, જીવ અકર્તા છે અન્ય ભાવનો. અન્ય ભાવનો કરતા હોય તો એ કર્મનો કરતા છે, અને અન્ય ભાવનો અકર્તા છે ત્યારે એની અહમ પ્રત્યય બુદ્ધિ વિલય પામે છે. અહમ પ્રત્યય બુદ્ધિ એ પોતાનો જે મિથ્યાભ્યાસ દેહાધ્યાસ છે એના આધાર ઉપર જે કામગીરી કરતો હતો અત્યાર સુધી, શરીર પ્રત્યે દેહ પ્રત્યે જે બધા આખા એના અનુષ્ઠાન આયોજન એની ક્રિયા એની પ્રવૃત્તિ, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. કેમ થાય છે? તો કે રોગ શોક દુઃખ મૃત્યુ જીવનો સ્વભાવ દેહ પદમાં જણાય છે. બસ આ બધું એ રહી જ છે. આ સ્વભાવ કેનો, લક્ષણ કેનું, જ્ઞાન કોનું, એ કાંઈ ભેદ ન થતા એને એ જ પ્રકારની ક્રિયાની પ્રવૃત્તિ કરે છે. એક રૂપે બને લાગે છે આ ક્રિયાની પ્રવૃત્તિ ટળે, મિથ્યા પ્રવૃત્તિ. તો કે એવી અહમ પ્રત્યય બુદ્ધિ, અત્યાર ત્યાં સુધી આ બધી અહમ પ્રત્યય બુદ્ધિ છે, આત્મ પ્રત્યય નથી. બુદ્ધિ બે પ્રકારની કીધી, અહમ પ્રત્યય બુદ્ધિ તે વિભાવ છે, અને આત્મ પ્રત્યય બુદ્ધિ તે સાધનાની બુદ્ધિ છે. અહમ પ્રત્યય બુદ્ધિ વિલય પામે છે ક્યારે? ખરું આત્મભાન થાય છે તેને. કેમ કે પછી ત્યાં હું અન્ય ભાવનો અકર્તા છું. જગતના દરેકે દરેક પદાર્થ, દરેકે દરેક વસ્તુ, બધી જ વસ્તુ પોતાના સ્વભાવે, પોતાના ગુણથી, પોતાના ધર્મથી પરિણમન કરે છે. એને હું પરિણમાવી શકું. અને એ જ્યારે એને વાત જ્યારે અજ્ઞાનીને છે ત્યારે જગત સાથે હોતી નથી. એ કહે છે કે શરીર જે એની સાથે, જેની સાથે એક ક્ષેત્રમાં છે, એ દ્રષ્ટિ ત્યાં આવીને રહે છે કે આજ સુધી હું આ જે શરીરને હું પડે માનતો હતો, તો એની અંદર પણ જે પરિણમન થઈ રહ્યું છે તે તેના ગુણ ધર્મ અને સ્વભાવને કારણે થાય છે, એના લક્ષણથી થાય છે, મારા કારણે કાંઈ થતું. આ સ્વકેન્દ્રિત ત્યાં આવે છે. દુનિયાને માટે તો કેવું બહુ સરળ છે કે જે થાય છે બધું, આ હા એ તો આનું આનું આમ થયું એમ થયું, એ બોલાય. વિચાર કરે ત્યારે માત્ર પોતાનું જે સ્વરૂપ છે, જેમાં શરીર પણ છે અને ચેતન પણ છે, દેહ છે અને આત્મા છે, એવું જે સંયોગી સ્વરૂપ છે, એ જે એકરૂપ થઈ ગયું છે, એમાં એ ભેદ જ્ઞાન કરે. અને એ ભેદ જ્ઞાનમાં કરીને જે સિદ્ધાંતિ સમજ્યો છે, જેની શ્રદ્ધા કરી છે, ખરું આત્મભાન થયું છે, એટલે એને અન્ય ભાવનો હું અકર્તા છું, તો શરીર ભાવનો પણ હું અકર્તા છું. મારું બનાવ્યું બની શકે નહીં, મારું રોક્યું રોકાઈ શકે નહીં. શરીર પ્રત્યેનો એનો અભ્યાસ છે એ તૂટી જાય. એની સ્થિતિ જે થવાની છે તે થશે. એનો એના શરીરના ભાવનો કરતા હું થઈ શકું નહીં. જબરજસ્ત વાત છે. પણ જ્ઞાનની આ એક શ્રેણી છે. પણ પરમ કૃપાળુ દેવે તો સૌભાગભાઈને લખ્યું છે ત્યારે કોઈ વાતને ક્યાંય મૂકી નથી. જ્યાં ઊભા છે ત્યાં એ વાત એમને મુમુક્ષુઓ પાસે અધ્યાત્મના આવા અગાધ અને અતલ રહસ્યો ખુલ્લમ ખુલ્લા લખ્યા છે પત્રોની અંદર. ક્યાંય ભ્રાંતિનું કારણ ન થાય જીવને, એવો બોધ ઉત્પન્ન થાય એને, એવું જે આત્મભાન આજે લખ્યું છે કે ખરું આત્મભાન થાય છે તેને હું અન્ય ભાવનો અકર્તા છું, એવો બોધ ઉત્પન્ન થાય અને અહમ પ્રત્યય બુદ્ધિ છે એની વિલય થાય, એવું જે આત્મભાન તે વારંવાર ઉજ્જવળપણે વર્ત્યા કરે છે, ઓળખાય છે, ગુરુ ઓળખાય છે, જેના શરણે બેઠા છે, જેનો બોધ આપણા હાથમાં છે, જેને આપણે તરણ તારણ ગણી શકીએ, જેના આશ્રય જો દેહ છૂટી જાય ન્યાલ થઈ જાય, કામ થઈ જાય, અનંત ભવમાં જે નથી થયું એ થઈ જાય. ઘણી ભૂલ કરી છે પણ જો આ ભવની એક ભૂલ જો આ ન કરીએ, આ પુરુષ સિવાય બીજો કોઈ પુરુષ નહીં. આ પરમ જ્ઞાની, આ જે આત્મભાવ વારંવાર ઉજ્જવળપણે વર્ત્યા કરે છે, આવું આત્મભાન એ તો 25મા વર્ષની જે વાત લખે છે, મુંબઈની પેઢી ઉપરથી લખે છે. કેવી પરમોચ્ચ દશાની અંદર બિરાજમાન પુરુષ, એણે મુમુક્ષુઓને આ પ્રકારની દ્રષ્ટિ બંધાવવા માટે પોતાની અનુભૂતિનો બોધને અનુભવમાં જબોડી જબોડીને આ શબ્દોને પ્રાણવંત ચેતનાવંત બનાવીને આપણી સામે ઉભા છે. એમાંથી ભાવને પકડો, આશયને પકડો, રહસ્યને પકડો કે અહમ પ્રત્યય બુદ્ધિ છે એનો નાશ થવો જોઈએ. આત્મભાન પ્રગટે તો અહમ પ્રત્યય બુદ્ધિ જશે, અને અહમ પ્રત્યય બુદ્ધિનું લક્ષણ એ છે કે હું બીજા ભાવનો કરતા છું. તો કે ના, અન્ય ભાવનો હું અકર્તા છું. જીવની અંદર એકવાર કરતાપણું સમાપ્ત થાય, પરમા કરતાપણું, પરમા કરતાપણું. હું છું કરતા, મારા સ્વભાવનો છું. મારા સ્વભાવની અંદર પ્રગટ કરવા માટે હું જ છું, બીજો કોઈ નહીં કરી શકે. આ અન્ય ભાવનો હું કરતા છું તો કોઈ જ્ઞાની મારા ભાવનો કરતા થઈ શકે ખરો? ખ્યાલ આવે છે? હું અન્ય ભાવનો અકર્તા છું, જો એવું જ્ઞાન થાય, આત્મભાન થાય, તો મને આ બુદ્ધિ પ્રગટે, તો આ બુદ્ધિ પ્રગટે તો હું અકર્તા હોઉં તો કોઈ બીજો કરતા હોય મારા ભાવનો તો બીજો બની શકે? તો ત્યાં એ નિશ્ચય આવે કે મારા સ્વરૂપનો કરતા પણ હું જ છું. જગતની અંદર કોઈ ભાવ મારા ભાવનો કરતા બની શકે નહીં. જેમ હું કોઈનો કરતા ન બની શકું, એમ કોઈ મારા ભાવનો કરતા પણ બની શકે. આ બુદ્ધિ આવે ત્યારે એની અંદર, એટલે કૃપાળુદેવે કહ્યું કે એ જ ધર્મનો મર્મ, એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ. આ મોક્ષ માર્ગ ગાતા ગાતા પુરુષ ક્યાં લઈ જાય છે? એ શિષ્યને કહે છે, અરે હું તને મોક્ષ માર્ગ બતાવવા માટે આખો આખી ગાથાઓ શરૂ કરી, પણ એમાં કીધું કે તું જ મોક્ષ સ્વરૂપ છો. હવે શું કહેવું? મારે માર્ગ ક્યાં ગોતવા જવો? મોક્ષ તો તું છો, તું છો મોક્ષ સ્વરૂપ. જો માર્ગ બતાવવો છે મોક્ષનો, અનંત સંસારમાં જે અનંત દુઃખને પામ્યો છે એવો સામે ઊભો છે, એને માર્ગ બતાવવો છે. અને બતાવતા 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 જ્ઞાની અહમ પ્રત્યય બુદ્ધિનો વિલય કરીને કરતા કર્મ કરતા કર્મ એનો ભાવ બતાવતા 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 કહે છે કે તું જ મોક્ષ સ્વરૂપ છો. જો તારો દેહાધ્યાસ ટળી જાય, અહમ પ્રત્યય બુદ્ધિનો વિલય થાય, તો તારે બીજું મોક્ષ માર્ગ ક્યાં ગોતવા નીકળો છો? તું પોતે જ મોક્ષ સ્વરૂપ છો. માર્ગ તો એને માટે કે મોક્ષ જુદો છે અને મારે જવું છે. આ ત્યાં સુધી દ્વૈત છે કે જ્યાં સુધી આ ખરું આત્મભાન થયું નથી ત્યાં સુધી, અહમ પ્રત્યય બુદ્ધિ જ્યાં સુધી વિલય થઈ નથી ત્યાં સુધી, અને જ્યાં સુધી હું અન્ય ભાવનો અકર્તા છું એ દ્રઢ નથી થયું. એવું જે આત્મભાન તે વારંવાર ઉજ્જવળપણે વર્ત્યા કરે છે, આવું ભાન વારંવાર ઉજ્જવળપણે એકદમ અત્યંત પ્રકાશિત છે. તથાપિ જેમ ઈચ્છીએ તેમ તો નહીં, છતાં અમને પણ આ જે ઉદય આવે છે ત્યારે અમારે જે એ પ્રકાશિત